આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના 9 ઓક્ટોબર ગુરુવાર સુધીના સમાચાર પર નજર નાખીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના 2 દિવસના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બંને દેશો વચ્ચેના શૈક્ષણિક સંબંધોને વધુ ગાઢ બનાવતા ગઈકાલે ઐતિહાસિક પગલું લીધું છે. બંને દેશના વડાએ મુંબઈમાં બેઠક યોજી જાહેરાત કરી છે કે યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પટન સહિત 9 અગ્રણી બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે. યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પટનનું ગુરુગ્રામ ખાતે પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ પણ લીધા છે. સાઉથહેમ્પટન ઉપરાંત યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલને મુંબઈમાં એક નવું એન્ટરપ્રાઇઝ કેમ્પસ ખોલવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી મંજૂરી મળી છે, જે 2026ના ઉનાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. જ્યારે યુનિવર્સિટી ઓફ લિવરપુલ બેંગ્લોરમાં, યુનિવર્સિટી ઓફ યોર્ક, યુનિવર્સિટી ઓફ એબરડીન અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ મુંબઈમાં તેમના કેમ્પસ ખોલશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પણ કેટલીક બ્રિટિશ યુનિવર્સિટીઓએ તેમના કેન્દ્રો ખોલવાની તૈયારી બતાવી છે. આ પહેલ ભારત અને બ્રિટન વચ્ચે શૈક્ષણિક સહયોગમાં એક મહત્વનું પગલું છે અને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડ્યા વિના વતનમાં જ વિશ્વસ્તરીય શિક્ષણની સુવિધા પૂરી પાડવાનો છે, તેમજ શોધ સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. તારીખ 8 અને 9ની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિઝન 2035 રોડમેપ હેઠળ ભારત બ્રિટન વચ્ચેના વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસની પણ સમીક્ષા કરી છે. આ 10 વર્ષીય યોજના વેપાર, રોકાણ, ટેકનોલોજી, શોધ સંશોધન, સંરક્ષણ, સુરક્ષા, આબોહવા, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર તેમની સાથે 125 જેટલા વ્યાપાર અને ઉદ્યોગના પ્રતિનિધિ મંડળને પણ લાવ્યા છે, જેના લીધે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ભારત બ્રિટન પાસેથી અંદાજે રૂપિયા 3,884 કરોડની મલ્ટીરોલ મિસાઇલ ખરીદશે તેવા કરાર પર પણ હસ્તાક્ષર થયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે જેનેરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજના હાલ પૂરતી સ્થગિત કરી છે. આ નિર્ણય ભારતીય ફાર્મા કંપનીઓ માટે મોટી રાહતરૂપ છે, કારણ કે અમેરિકાની લગભગ 50% જેનેરિક દવાઓ ભારતમાંથી આયાત થાય છે. વળી આનાથી લાખો અમેરિકન નાગરિકોને પણ ફાયદો થયો છે, જો સસ્તી ભારતીય જેનેરિક દવાઓ ઉપર હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, અલ્સર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓની સારવાર માટે આધાર રાખે છે. અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોનો હિસ્સો માત્ર 30% છે અને બાકીના પુરવઠામાં ભારતનો સૌથી મોટો ફાળો રહે છે. જોકે વ્હાઇટ હાઉસમાં આ નિર્ણયનો સખત આંતરિક વિરોધ જોવા મળ્યો છે. મેક અમેરિકા ગ્રેટ અગેન જૂથના કટ્ટરપંથી સભ્યો ઇચ્છતા હતા કે દવા ઉત્પાદન અમેરિકામાં પરત લાવવા માટે વિદેશી દવાઓ ઉપર ભારે ટેરિફ લાદવામાં આવે, જેને તેઓ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ગણાવે છે. ભારતીય દવાઓથી અમેરિકન સ્વાસ્થ્ય પ્રણાલીને મોટી બચત થઈ છે. અંદાજ મુજબ વર્ષ 2022માં ભારતીય જેનેરિક દવાઓએ અમેરિકન સિસ્ટમને આશરે 219 અબજ ડોલરની બચત કરાવી છે, જે છેલ્લા દાયકામાં 1.3 ટ્રિલિયન ડોલર જેટલી છે. ભારતની સિપ્લા, સન અને ડોક્ટર રેડિસ જેવી ભારતીય ફાર્મા કંપનીઓની દવા 40%થી વધુ પ્રિસ્ક્રાઇબ અમેરિકામાં થતી હોય છે. આવા કારણોસર અમેરિકાએ જેનેરિક દવાઓ પર ટેરિફ તેઓના લાભમાં પાછી ખેંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈમાં દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથના સંયુક્ત સાહસ હેઠળ બનેલ આ એરપોર્ટ 1,160 હેક્ટર વિસ્તારમાં આવેલું છે. અદાણી જૂથનો તેમાં 74% હિસ્સો છે. એરપોર્ટ પર આગામી ડિસેમ્બર મહિનાથી પ્રવાસીઓ માટે વિમાની સેવા શરૂમાં 1 ટર્મિનલમાં અને તે પછી 1 રનવે પર કરવામાં આવશે. ₹19,650 કરોડના ખર્ચે બનેલ આ એરપોર્ટનો વર્ષે 2 કરોડ પ્રવાસીઓ લાભ લેશે. તેવો અંદાજ છે છે વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ગતિ અને પ્રગતિ ભારતની ઓળખ છે. હવે આ એરપોર્ટ થકી ખેડૂતો અને માછીમારો પણ તેમના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે પહોંચાડી શકશે. આ સાથે ભારતમાં એરપોર્ટની સંખ્યા 160 જેટલી થઈ ગઈ છે. પ્રવાસીઓ ઝડપથી મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટ પહોંચી શકે તે માટેના અન્ય પ્રોજેક્ટ પણ હવે જાહેર કરવામાં આવશે. તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી પ્રથમ વખત ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ યાત્રાને ભારત અને તાલિબાન શાસન વચ્ચેના ઉચ્ચ સ્તરીય સંપર્કનું સૌથી મોટું પ્રતીક ગણવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનના 4 વર્ષ બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ પ્રકારની મુલાકાત યોજાશે. આમ તો મુત્તાકીનો પ્રવાસ ગયા મહિને જ નવી દિલ્હી માટે નિર્ધારિત હતો, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધને કારણે તે રદ કરવો પડ્યો હતો. જો કે 30 સપ્ટેમ્બરે મુત્તાકીને અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેના પગલે તેમને 9 થી 16 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હી આવવાની મંજૂરી મળી છે. આ પહેલાં વિદેશમંત્રી એસ જયશંકરે 15 મેના રોજ મુત્તાકી સાથે ફોન પર વાતચીત કરી હતી. તાલિબાન સત્તામાં આવ્યા પછી નવી દિલ્હી અને કાબુલ વચ્ચે આ ઉચ્ચ સ્તરનો સંપર્ક હતો. ભારતે હજી સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી અને ભારત કાબુલમાં સર્વસમાવેક સરકારની રચના પર ભાર મૂકી રહ્યું છે. ભારત સરકાર એ વાત પર પણ વજન આપે છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ માટે ના થવો જોઈએ. ભારત અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનને ઘઉં અને દવાઓ સહિત માનવીય સહાય મોટી માત્રામાં કરી ચૂક્યું છે. બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું હતું. આ સમગ્ર પ્રક્રિયાના અંતે ચૂંટણી પંચે આશરે 3.66 લાખ મતદારોની યાદીમાંથી બાદબાકી કરી નાખી છે. હવે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ તમામ બાદબાકી કરાયેલા મતદારોની વિગતો સોંપવાનો આદેશ કરાયો છે. સુપ્રીમમાં અરજદારનો દાવો હતો કે લાખો લોકોના નામ તેમને જાણ કર્યા વગર જ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં આવા યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા મતદારો અંગે કહ્યું હતું કે આ તમામ મતદારોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જો કે આ એવા લોકો છે જેમણે કોઈ જ જવાબ નથી આપ્યો. સુનાવણી દરમિયાન અરજદારોના વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરી નાખવામાં આવ્યા. આ મતદારોને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી. 3.66 લાખ લોકોના નામ નોટિસ વગર જ હટાવી દેવાયા છે. કોઈને પણ કંઈ તાકીદ કરવામાં નથી આવી. સુપ્રીમ કોર્ટે પણ આ વાતને યોગ્ય માની અને ચૂંટણી પંચને જણાવ્યું છે કે તમામ રદ કરાયેલા ઉમેદવારો કે મતદારો જે પણ છે તેમના નામ વેબસાઇટ પર મૂકવામાં આવે. અને છેલ્લે મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રીપ કફ સિરપની દુર્ઘટના હજુ પણ યથાવત છે, જેમાં કિડનીના સંક્રમણને કારણે વધુ 2 માસૂમ બાળકોના બુધવારે મૃત્યુ થતાં રાજ્યમાં આ દુર્ઘટનામાં મૃત્યુનો આંક વધીને 22 થઈ ગયો છે. મધ્યપ્રદેશ સરકારે આ મોતના કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને કોલ્ડ્રીપના નિર્માતા વિરુદ્ધ ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કફ સિરપ બનાવવા માટે કાચા માલને ગુજરાતની એક ફાર્મા કંપનીએ પૂરો પાડ્યો હતો. હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ કફ સિરપ વેચાયો છે કે કેમ તેની તપાસ શરૂ થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ભારતના અધિકારીઓની પાસેથી ચિંતા સાથે જવાબ માગ્યો છે કે વિશ્વના અન્ય દેશોમાં આવા સિરપની ભારતે નિકાસ નથી કરીને. આ કૌભાંડ વ્યાપક હોઈ શકે કેમ કે 2 ઔષધિ નિરીક્ષકો અને ખાદ્ય તેમજ દવા તપાસ સંસ્થાના મધ્યપ્રદેશ સ્થિત ઉપનિર્દેશક પણ તેમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અન્ય કેટલાય શંકાસ્પદ અધિકારીઓની મોટે પાયે બદલી કરવામાં આવી છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
લાઈક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.